એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એમ કે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે આપણને સીધા જ એક મોટા આર્થિક વાવાઝોડાની વચ્ચે લઈ જાય છે, 2008ની પેલી વૈશ્વિક નાણાકીય કટોકટી.
હા બરાબર.
અને આ કોઈ શું કહેવાય ઇતિહાસનો સૂકો પાઠ નથી, પણ એ સમજવાની કોશિશ છે કે જ્યારે બધું જ અસ્તવ્યસ્ત થઈ રહ્યું હોય ત્યારે નિર્ણયો ખરેખર લેવાય છે કેવી રીતે.
બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ ટિમોથી ગાયથર્નરના પુસ્તક સ્ટ્રેસ ટેસ્ટ રિફ્લેક્શન્સ ઓન ફાઇનાન્શિયલ ક્રાઇસિસની. અને આ પુસ્તક ખબર છે આજે પણ એટલું જ મહત્વનું છે.
કેમ, શું લાગે છે?
કારણ કે એ આપણને એવા પડકારો અને યુ નો એવી પસંદગીઓ વિશે વિચારવા મજબૂર કરે છે જેનો સામનો કોઈ પણ દેશ ગમે ત્યારે આર્થિક સંકટ વખતે કરી શકે છે, ખાસ કરીને એવા નિર્ણયો જે કદાચ લોકોને પસંદ ન પડે પણ લેવા પડે, જરૂરી હોય.
હા, એ વાત સાચી. મને લાગે છે કે આ પુસ્તક એ ગડમથલને બરાબર ઉજાગર કરે છે કે ભાઈ આર્થિક રીતે શું સાચું છે અને રાજકીય રીતે શું શક્ય છે, એ બે વચ્ચેનો તણાવ.
એકદમ. તો ચાલો શરૂ કરીએ આ ઊંડાણપૂર્વકની વાતચીત. પહેલા તો લેખક વિશે થોડું જાણીએ. આ ટિમોથી ગાયથર્નર છે કોણ અને શા માટે એમની વાત આટલી વજનદાર ગણાય છે?
જુઓ, ટિમોથી ગાયથર્નરનો અમેરિકાની આર્થિક નીતિ બનાવવામાં અને જાહેર સેવામાં લાંબો અનુભવ રહ્યો છે, પણ એમની જે મુખ્ય ઓળખ છે ને એ પેલી 2008ની કટોકટી સાથે જ જોડાયેલી છે.
અચ્છા.
અને મહત્વની વાત એ છે કે તેઓ માત્ર બાર બેસીને જોનારા નહોતા, એ તોફાનના બિલકુલ કેન્દ્રમાં હતા.
કેન્દ્રમાં એટલે કઈ રીતે?
એટલે જ્યારે કટોકટી શરૂ થઈને ત્યારે તેઓ ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વ બેંકના પ્રમુખ હતા, જે વોલ સ્ટ્રીટ એટલે અમેરિકાનું જે નાણાકીય હબ છે એના મુખ્ય નિયમનકાર ગણાય.
ઓકે, મોટી જવાબદારી, ખૂબ જ. અને પછી 2009માં જ્યારે સ્થિતિ અત્યંત ગંભીર હતી ત્યારે રાષ્ટ્રપતિ ઓબામાએ તેમને યુએસ ટ્રેઝરી સેક્રેટરી બનાવ્યા, એટલે કે આપણા નાણામંત્રી જેવો હોદ્દો. એમનું કામ હતું નિર્ણયો લેવાનું, ખાલી સલાહ આપવાનું નહીં.
એટલે જે મોટી મોટી કંપનીઓના નામ આપણે સાંભળ્યા હતા, બેર સ્ટર્ન્સ, લેહમન બ્રધર્સ, એઆઈજી, એ બધાના ભાવિ અંગેના નિર્ણયોમાં એમનો સીધો હાથ હતો.
એકદમ, સીધા જ સામેલ હતા. અને એમનો અનુભવ પાછો ખાલી 2008નો જ નથી, એ પહેલા 1990ના દાયકામાં એમણે મેક્સિકો, એશિયા, બ્રાઝિલ આ બધા દેશોમાં જે આંતરરાષ્ટ્રીય નાણાકીય કટોકટીઓ આવી હતી ને,
હા,
એ વખતે પણ યુએસ ટ્રેઝરી અને આઈએમએફ એટલે કે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષમાં કામ કરેલું. એટલે એમને ખબર હતી કે આ નાણાકીય ગભરાટ, આ પેનિક કેવી રીતે ફેલાય છે, એની પાછળનું મનોવિજ્ઞાન શું છે, અને એને કાબૂમાં લેવા કેવા કડક, ક્યારેક અપ્રિય પગલાં લેવા પડે, એની એમને ઊંડી સમજ હતી.
તો એમ કહી શકાય કે એમનું જે દૃષ્ટિકોણ છે એ ખાલી પુસ્તકીય જ્ઞાન નથી, પણ ટેકનિકલ સમજ, રાજકીય વાસ્તવિકતા અને ભારે દબાણ હેઠળ નિર્ણય લેવાનો જે અનુભવ હોય ને, એનું અનોખું મિશ્રણ છે.
ચોક્કસ. એ માત્ર સિદ્ધાંતોની વાત નથી કરતા, ખરેખર શું થયું, કેમ થયું એની વાત કરે છે.
બરાબર.
અને આ જ વસ્તુ એમના પુસ્તકને ખૂબ જ વિશ્વસનીય બનાવે છે. અને હા, તેઓ પોતાની ભૂલો સ્વીકારવામાં પણ પાછા નથી પડતા.
રસપ્રદ. તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય સંદેશ શું છે? જો એકદમ ટૂંકમાં કહેવું હોય તો ગાયથર્નર શું કહેવા માંગે છે?
જુઓ, પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે, મતલબ એ છે કે જ્યારે નાણાકીય સિસ્ટમમાં ભયનો માહોલ સર્જાય, પેનિક ફેલાય, ત્યારે જે નીતિ ઘડનારા હોય ને,
હા,
એમણે પરંપરાગત રસ્તા, પોલિટિકલ સગવડ એ બધું બાજુ પર મૂકી દેવું પડે છે. જો આખા અર્થતંત્રને ભાંગી પડતું રોકવું હોય તો ખૂબ જ ઝડપથી અને જબરજસ્ત તાકાતથી પગલાં લેવા પડે, ભલે ને એ પગલાં પહેલી નજરે અન્યાયી લાગે કે ખોટા લાગે.
એટલે પેલી જે મોટી બેંકોને બચાવવામાં આવી હતી, જેને બેલ આઉટ કહેવાયું અને જેની ખૂબ ટીકા થઈ હતી, એ ખરેખર જરૂરી હતું એમ?
ગાયથર્નરની દલીલ છે કે હા, જરૂરી હતું. પણ સમજવા જેવી વાત એ છે કે એ બેંકોને કે એમના માલિકોને બચાવવા માટે નહીં.
અચ્છા, તો પછી?
પણ આખી જે નાણાકીય વ્યવસ્થા હતી એને તૂટી પડતી અટકાવવા માટે. એ કહે છે કે એ સમયે એમની સામે કોઈ સારો વિકલ્પ હતો જ નહીં, ફક્ત ઓછામાં ઓછો ખરાબ કયો છે એ પસંદ કરવાનું હતું. એમનું કહેવું છે કે એ સમયે નૈતિક જોખમ એટલે કે ખોટું કરનારને બચાવીએ તો બીજા પણ ખોટું કરવા પ્રેરાય એ ભય એના કરતાં પ્રણાલીગત જોખમ એટલે કે આખી સિસ્ટમ જ પડી ભાંગે એ ભયને રોકવું વધુ અગત્યનું હતું.
તો આ પુસ્તક લખવા પાછળનો એમનો હેતુ શું હતો? કોના માટે લખ્યું છે એમણે?
ગાયથરના રામ તો બધા માટે લખે છે. સામાન્ય માણસથી લઈને અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ, ભવિષ્યના નેતાઓ બધાને સમજાવવા માંગે છે કે ભાઈ 2008માં શું થયું હતું, કેમ થયું હતું અને આપણે એમાંથી શું શીખી શકીએ.
અને જે લોકો ટીકા કરતા હતા એમને પણ જવાબ આપવાનો પ્રયાસ છે?
હા, ચોક્કસ. એ ટીકાકારોને સમજાવવાનો પ્રયાસ કરે છે કે એ જે કઠિન નિર્ણયો હતા એની પાછળનું લોજિક શું હતું. એક રીતે એ પોતાના કામનો બચાવ પણ કરે છે, પણ તથ્યો અને દલીલો સાથે. એમ નથી કે ખાલી વાતો કરે છે.
બરાબર. ચાલો હવે પુસ્તકના જે મુખ્ય ભાગો છે એના પર થોડી નજર કરીએ. તમે કહ્યું એમ આ કોઈ સીધો સાધો ઇતિહાસ નથી, પણ અનુભવો અને બોધપાઠની વાત છે. તો શરૂઆત ક્યાંથી થાય છે?
પુસ્તકનો જે પહેલો ભાગ છે, એપ્રેન્ટિસ જેવો, એ ગાયથરના 1990ના દાયકાના અનુભવો પર છે. પેલી મેક્સિકન અને એશિયન નાણાકીય કટોકટીઓ આવી હતી ને?
હા, યાદ છે.
એમાંથી એમણે શું શીખ્યું કે ભાઈ આ જે પેનિક છે ને એ તર્કથી નથી ચાલતું, એ ભય અને અવિશ્વાસથી ફેલાય છે. અને એને રોકવાનો એક જ રસ્તો છે, સરકારે ખૂબ ઝડપથી અને એટલી મોટી મદદ લઈને આગળ આવવું પડે કે બજારનો વિશ્વાસ પાછો સ્થપાય. એને એ જબરજસ્ત બળ, ઓવરવેલમિંગ ફોર્સ કહે છે.
પછી તેઓ ન્યૂયોર્ક ફેડના પ્રમુખ બન્યા. એ સમયગાળો. બીજો ભાગ ફાયર હાઉસ, એમાં શું છે?
આ એ સમય છે જ્યારે 2008ના તોફાન માટેના શું કહેવાય વાદળો ઘેરાઈ રહ્યા હતા. ગાયથનર વર્ણવે છે કે કેવી રીતે શેડો બેન્કિંગ, એટલે કે જે રેગ્યુલર બેન્કોની દેખરેખની બહાર જે નાણાકીય લેવડદેવડ ચાલતી હતી એ ખૂબ વધી ગઈ હતી.
શેડો બેન્કિંગ એટલે સરળ ભાષામાં
સમજો કે જાણે રસ્તા પર ટ્રાફિકના નિયમો વગર જ ગાડીઓ દોડવા માંડે, એના જેવું કોઈ બહુ નિયંત્રણ નહીં. એ જ રીતે CDS, ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ જેવા જટિલ નાણાકીય સાધનોનો ઉપયોગ પણ બેફામ વધ્યો હતો.
આ CDS શું છે વળી પાછું? જરા સહેલાઈથી સમજાવશો.
સમજો કે એક પ્રકારનો વીમો, જેમ આપણે ગાડીનો વીમો લઈએ છીએ ને કે અકસ્માત થાય તો પૈસા મળે.
હા,
એમ બેન્કો અને રોકાણકારો બીજાએ જે લોન લીધી હોય ને એના પર વીમો લેતા હતા કે જો પેલી લોન ડૂબે તો અમને પૈસા મળી જાય.
ઓકે.
પણ તકલીફ શું હતી કે આ વીમો આપનાર કંપનીઓ જેમ કે AIG, એમની પાસે પોતે પૂરતા પૈસા હતા કે નહીં એની કોઈ બહુ ખાતરી નહોતી, અને કોઈ ખાસ નિયમન પણ નહોતું. આ બધું અને સાથે પેલો હાઉસિંગ બબલ, મકાનોના ભાવનો ફુગ્ગો, એ બધું મળીને એક મોટું જોખમ બની રહ્યું હતું.
અને નિયમનકારોને એનો ખ્યાલ ન હતો.
ગાયથનર સ્વીકારે છે કે નિયમનકારો એમના સહિત આ જોખમને પૂરેપૂરું સમજી નહોતા શક્યા. માર્ચ 2008માં પેલી બેર સ્ટર્ન્સ નામની મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંક ડૂબતા ડૂબતા બચીને એ પહેલી ઘંટડી હતી, પહેલી ચેતવણી.
અને પછી આવ્યો સપ્ટેમ્બર 2008, પુસ્તકનો સૌથી શું કહેવાય થ્રિલિંગ અને ડરાવણો ભાગ, તોફાન, લેમન બ્રધર્સ, AIG.
હા, આ પુસ્તકનું હૃદય છે એમ કહી શકાય. ગાયથનર ખૂબ જ વિગતવાર જણાવે છે કે કેવી રીતે લેમન બ્રધર્સને બચાવવાના પ્રયાસો થયા પણ નિષ્ફળ ગયા. એમની મુખ્ય દલીલ એ છે કે સરકાર પાસે કાયદાકીય રીતે લેમનને સીધા પૈસા આપવાની સત્તા નહોતી.
કેમ?
કારણ કે લેમન પાસે ગીરવે મૂકવા માટે પૂરતી સારી સંપત્તિ એટલે કે કલાટરલ નહોતી, અને કોઈ ખાનગી ખરીદાર પણ છેલ્લી ઘડીએ તૈયાર ન થયો. એટલે લેમન પડી ભાંગ્યો, અને એની સાથે જ આખી દુનિયાના નાણાકીય બજારોમાં જાણે ભૂકંપ આવી ગયો. વિશ્વાસ સાવ તળિયે જતો રહ્યો.
પણ એક મિનિટ, જો લેમનને ન બચાવી શક્યા તો પછી પેલી AIGને કેમ બચાવી? એના પર પણ એટલો જ વિવાદ થયો તો નહીં?
સાચો સવાલ છે. ગાયથના સમજાવે છે કે AIGની સમસ્યા લેમન કરતા અનેક ગણી મોટી હતી.
એવું કેમ?
કારણ પેલા CDS, ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ્સ, AIGએ આખી દુનિયાની બેન્કોને આ CDS વીમા વેચ્યા હતા, અબજો ડોલરના. જો AIG ડૂબી જાત તો એ બધી જ બેન્કો યુરોપથી લઈને એશિયા સુધી એ બધી મુશ્કેલીમાં મુકાઈ જાત. આખી સિસ્ટમ જ કદાચ ધરાશાયી થઈ જાત.
ઓહ,
લેમનનું પતન ખરાબ હતું, ખૂબ ખરાબ. પણ AIGનું પતન તો કદાચ મહાવિનાશક સાબિત થાત. એટલે ભલે રાજકીય રીતે એ અત્યંત ઝેરી નિર્ણય હતો, પણ સરકારે 182 બિલિયનનું જંગી પેકેજ આપીને એઆઈજીને બચાવી પડી. ફરી પાછો પેલો ઓછામાં ઓછો ખરાબ વિકલ્પ.
આ બધું તો બહુ જ ગંભીર લાગે છે. લેમન અને એઆઈજી પછી શું થયું? ચોથો ભાગ છે પ્રતિભાવ, એ શેના પર છે?
આ ઘટનાઓ પછી એ સ્પષ્ટ થઈ ગયું કે હવે એક એક કંપનીને બચાવવાથી કામ નહીં ચાલે, કંઈક મોટું કરવું પડશે, આખા સિસ્ટમમાં વિશ્વાસ પાછો લાવવો પડશે. ત્યારે આવ્યો ટાર્પ, ટ્રબલ્ડ એસેટ રિલીફ પ્રોગ્રામ, 700 બિલિયનનું જંગી ફંડ.
700 બિલિયન?
હા, શરૂઆતમાં વિચાર એવો હતો કે બેંકોની જે ખરાબ લોનો છે એ ખરીદી લેવી, પણ પછી ઝડપથી નિર્ણય બદલવામાં આવ્યો અને બેંકોમાં સીધી સરકારી મૂડી નાખવાનો નિર્ણય લેવાયો, કેપિટલ ઇન્જેક્શન.
એનો હેતુ શું હતો?
હેતુ એ હતો કે બેંકો સ્થિર થાય, એમને થોડી હિંમત આવે અને લોકો ફરીથી બજારમાં લોન આપવાનું શરૂ કરે, અર્થતંત્રનું પૈડું ફરી ફરતું થાય. પણ આનો જબરજસ્ત વિરોધ થયો.
કેમ?
લોકો ગુસ્સામાં હતા. સામાન્ય માણસને એમ થયું કે ભાઈ, આ બેંકોએ ભૂલો કરી અને હવે અમારા ટેક્સના પૈસાથી અમને બચાવવામાં આવી રહ્યા છે. વોલ સ્ટ્રીટને બેલઆઉટ મળી રહ્યું છે અને સામાન્ય માણસ હેરાન થઈ રહ્યો છે. ગાઇટનર પોતે સ્વીકારે છે કે સરકાર આ પગલાં પાછળનો જે તર્ક હતો એ લોકોને બરાબર સમજાવી શકી નહીં, કોમ્યુનિકેશનમાં ભૂલ થઈ.
અને પછી તેઓ ટ્રેઝરી સેક્રેટરી બન્યા. પાંચમો ભાગ એમના એ કાર્યકાળ પર અને ખાસ કરીને સ્ટ્રેસ ટેસ્ટ પર છે. આ સ્ટ્રેસ ટેસ્ટ શું હતું, શું કરવામાં આવ્યું એમાં?
હા, 2009ની શરૂઆતમાં જ્યારે ગાઇટનર ટ્રેઝરી સેક્રેટરી બન્યા ત્યારે સૌથી મોટો પડકાર એ જ હતો, બજારો અને લોકોનો જે વિશ્વાસ સાવ ડગમગી ગયો હતો એ પાછો કેવી રીતે લાવવો. આ માટે એમણે આ સ્ટ્રેસ ટેસ્ટ નામનો એકદમ નવો કાર્યક્રમ શરૂ કર્યો.
એમાં શું હતું?
એમાં અમેરિકાની 19 સૌથી મોટી બેંકોની ખૂબ જ આકરી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. એ જોવામાં આવ્યું કે જો ભવિષ્યમાં અર્થતંત્ર હજુ વધુ ખરાબ થાય, મંદી વધુ ઘેરી બને, તો આ બેંકોની શું હાલત થશે, એમની પાસે પૂરતી મૂડી છે કે નહીં, શું એ ટકી શકશે.
અને પછી એ તપાસનું શું થયું?
સૌથી મહત્વની વાત, એ તપાસના પરિણામો જાહેર કરવામાં આવ્યા, ખુલ્લા પાડવામાં આવ્યા.
ઓ, એનાથી શું ફાયદો થયો?
આનાથી પારદર્શિતા આવી. જે અનિશ્ચિતતાનો માહોલ હતો ને, કે કઈ બેંક કેટલી મજબૂત છે, કોણા પર ભરોસો કરવો, એ દૂર થયો. ખબર પડી ગઈ કે કઈ બેંકો મજબૂત છે અને જે નબળી હતી એમને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમારે આટલી વધુ મૂડી ઊભી કરવી પડશે.
એટલે રોકાણકારોનો વિશ્વાસ પાછો આવ્યો.
હા, ધીમે ધીમે વિશ્વાસ પાછો આવવા લાગ્યો. ઘણા નિષ્ણાતો માને છે કે આ સ્ટ્રેસ ટેસ્ટ કટોકટીમાંથી બહાર આવવામાં એક મોટો, કદાચ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો.
રસપ્રદ કાર્યક્રમ હતો આ તો. અને પુસ્તકનો જે અંતિમ ભાગ છે, પ્રતિબિંબ અને ભવિષ્ય, એ શું કહે છે?
અહીં ગાઇથનર થોડું પાછળ વળીને જુએ છે, મૂલ્યાંકન કરે છે. એ માને છે કે એમની ટીમે કદાચ 1930 જેવી મહામંદી આવતી તો અટકાવી દીધી, પણ લોકોને સમજાવવામાં, કમ્યુનિકેટ કરવામાં તેઓ કાચા પડ્યા. તેઓ ડોડ ફ્રેન્ક જેવા જે નાણાકીય સુધારા થયા એને જરૂરી ગણે છે, પણ પૂરતા નથી માનતા. અને સૌથી મોટી ચેતવણી એ આપે છે કે ભાઈ, ભવિષ્યમાં આવી કટોકટીઓ ફરી આવવાની જ છે, એ અનિવાર્ય છે. એટલે ભવિષ્યના જે નીતિ ઘડનારાઓ છે એમની પાસે તેનો સામનો કરવા માટે જરૂરી સાધનો હોવા જોઈએ, સત્તા હોવી જોઈએ, અને સૌથી અગત્યનું, રાજકીય ઈચ્છાશક્તિ હોવી જોઈએ.
સાચી વાત છે. તો આ આખા પુસ્તક અને આપણી ચર્ચામાંથી મુખ્ય કયા સંદેશાઓ કે થીમ્સ આપણે તારવી શકીએ?
કે કટોકટીમાં ઝડપ અને નિર્ણાયકતા કેટલી જરૂરી છે. ગાઇટનર વારંવાર કહે છે, પેલું વાક્ય એમનું, કોઈ યોજના ન હોવા કરતાં કોઈ પણ યોજના હોવી વધુ સારી છે.
હા,
વિલંબ કરવો કે અડધામને પગલાં લેવા એ ઘાતક નીવડી શકે છે. તમારે જબરજસ્ત બળથી, પૂરી તાકાતથી પ્રતિભાવ આપવો પડે.
બીજો મુદ્દો થોડો વધારે વિચાર માંગી લે એવો છે, કે કટોકટીના જે ઉકેલો હોય છે એ ઘણીવાર અન્યાયી લાગે છે.
હા, અને આ સમજવું નેતાઓ માટે અને સામાન્ય જનતા બંને માટે અઘરું છે. ગાઇટનર કહે છે કે આખી સિસ્ટમને બચાવવા તમારે ક્યારેક એવા લોકોને પણ મદદ કરવી પડે છે જેમણે કદાચ ભૂલો કરી હોય, જેમણે જોખમ લીધું હોય.
બરાબર.
પણ લક્ષ્ય એમને બચાવવાનું નથી, લક્ષ્ય 1 કરોડો નિર્દોષ લોકોને બચાવવાનું છે, જેમની નોકરીઓ, જેમની બચત, એ બધું પેલી સિસ્ટમ સાથે જોડાયેલું છે. આપણા દેશમાં પણ ક્યારેક આવું થાય છે નહીં? જ્યારે કોઈ મોટી બેંક કે કંપની મુશ્કેલીમાં આવે અને સરકાર મદદ કરે ત્યારે સવાલ ઉઠે છે, પણ ક્યાંક લાંબા ગાળાનું ચિત્ર જોવું પડે છે.
ત્રીજો મુદ્દો, તમે પહેલા પણ ઉલ્લેખ કર્યો હતો, પેલું રાજકારણ વિરુદ્ધ અર્થશાસ્ત્ર.
હા, આ સંઘર્ષ તો સતત ચાલતો જ રહે છે. જે રાજકીય રીતે લોકોને ગમે, લોકપ્રિય હોય, જેમ કે બેંકોને સજા આપો, એ કદાચ આર્થિક રીતે નુકસાનકારક હોય.
અને જે આર્થિક રીતે જરૂરી હોય,
જેમ કે બેંકોને સ્થિર કરવા માટે મદદ કરવી, એ રાજકીય રીતે અઘરું હોય, અપ્રિય હોય. ગાઇતનર ચેતવણી આપે છે કે જો રાજકીય કારણોસર જરૂરી આર્થિક પગલાં રોકી દેવામાં આવે તો એ આત્મઘાતી સાબિત થઈ શકે છે. નેતાઓએ આ બેલેન્સ શોધવું પડે છે.
અને ચોથો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો, વિશ્વાસ.
બિલકુલ. આર્થિક કટોકટી એ ખાલી પૈસાની તંગી નથી હોતી, એ મૂળભૂત રીતે વિશ્વાસની કટોકટી હોય છે, ભય અને અવિશ્વાસની. જ્યારે પેનિક ફેલાય છે ત્યારે લોકો તર્ક બાજુ પર મૂકી દે છે. એટલે સરકારી હસ્તક્ષેપનો મુખ્ય ઉદ્દેશ પૈસા આપવા કરતાં પણ વધારે લોકોનો અને બજારોનો વિશ્વાસ પાછો કેવી રીતે લાવવો એ હોય છે. પેલો સ્ટ્રેસ ટેસ્ટ આનું જ ઉદાહરણ છે ને?
હા, ખરેખર પુસ્તકમાં કેટલાક વિચારો એવા ધારદાર છે કે જે ખરેખર યાદ રહી જાય. એવા કયા મુખ્ય વિચારો કે અવતરણો તમે ગણાવશો?
હા, કેટલાક વાક્યો તો એકદમ ચોટદાર છે, જે ગાઇતનરના અનુભવનો સીધો નિચોડ લાગે. જેમ કે પહેલું, રાજકીય અવરોધો આત્મઘાતી કરાર બની શકે છે. આ પેલી જ વાત, રાજકારણ વિરુદ્ધ અર્થશાસ્ત્ર. રાજકીય ફાયદા માટે દેશના અર્થતંત્રને દાવ પર ન લગાવી શકાય.
બીજું, પેલું આપત્તિને રોકવાના ફાયદા અદૃશ્ય હોય છે. આ મને બહુ રસપ્રદ લાગ્યું
છે ને? કારણ કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના થતી અટકી જાય છે ત્યારે આપણને ક્યારે ખબર જ નથી પડતી કે જો એ પગલું ન લેવાયું હોત તો કેટલી ખરાબ સ્થિતિ થઈ શકત. એટલે જેણે પગલું લીધું હોય એને શાબાશી ઓછી મળે અને ટીકા કદાચ વધારે થાય.
સાચી વાત. ત્રીજું, ખૂબ ઓછું કરવાનું જોખમ ખૂબ વધારે કરવાના જોખમ કરતાં ઘણું વધારે છે.
આ ફરી પેલી જબરજસ્ત બળવાળી વાત આવી, કટોકટીમાં જરૂર કરતાં થોડું ઓછું કરશો તો કદાચ કોઈ ફાયદો જ નહીં થાય, પણ જરૂર કરતાં થોડું વધારે કરશો તો કદાચ સિસ્ટમ બચી જશે. એટલે જોખમ ન લેવાનું જોખમ સૌથી મોટું છે એમ કહે છે.
અને છેલ્લું, પેલું કોઈ યોજના ન હોવા કરતાં કોઈ યોજના હોવી વધુ સારી છે.
હા, એ જ નિર્ણાયકતાનું મહત્વ. કટોકટીમાં તમારી પાસે બધી માહિતી ક્યારે નથી હોતી, અંધારામાં તીર ચલાવવા જેવું હોય છે ક્યારેક, પણ તમારે અધૂરી માહિતી સાથે પણ કોઈક દિશા તો પકડવી જ પડે છે. કશું ન કરવા કરતાં ખોટો નિર્ણય પણ કદાચ સારો સાબિત થઈ શકે છે.
આ બધી વાતો ભલે અમેરિકાના સંદર્ભમાં હોય, પણ એમાંથી જે બોધપાઠ મળે છે એ આપણા રોજિંદા જીવનમાં કે ભારતમાં કેવી રીતે લાગુ પડે, શું શીખી શકીએ આપણે?
ઘણી બધી રીતે. પહેલું તો નેતૃત્વના પાઠ છે આ. ભલે તમે કોઈ કંપની ચલાવતા હો કે સરકારી વિભાગમાં હો કે પછી કોઈ નાની સંસ્થામાં, અનિશ્ચિતતા હોય ત્યારે નિર્ણય કેવી રીતે લેવો, અપ્રિય પણ જરૂરી પગલાં લેવાની હિંમત કેવી રીતે કેળવવી, ટીકાનો સામનો કેવી રીતે કરવો, આ બધું જ મહત્વનું છે.
અને વ્યક્તિગત રીતે આપણા પોતાના નાણાકીય આયોજન માટે શું શીખવા મળે?
એક તો બજાર કેવી રીતે કામ કરે છે એ સમજવું, ડર અને લાલચ કેવી રીતે નિર્ણયો પર અસર કરે છે. બીજું, પ્રણાલીગત જોખમ શું છે, એટલે કે આખી સિસ્ટમનું જોખમ, એ આપણા રોકાણને કેવી રીતે અસર કરી શકે એ વિચારવું. આપણા પોતાના પૈસાનું રોકાણ કરતી વખતે વૈવિધ્યકરણ, એટલે કે બધું એક જ જગ્યાએ ન રોકવું, અને તરલતા, એટલે કે જરૂર પડે ત્યારે પૈસા હાથ પર આવી શકે એનું મહત્વ સમજવું. અને સૌથી અગત્યનું, ગભરાઈને ખોટા નિર્ણયો ન લેવા.
અને મોટા સ્તરે જાહેર નીતિના ઘડવૈયાઓ માટે શું બોધપાઠ છે?
કોઈ પણ ક્ષેત્ર હોય, આરોગ્ય હોય, પર્યાવરણ હોય, શિક્ષણ હોય, હંમેશા એ સંતુલન સાધવું પડે છે કે નિષ્ણાતો શું કહે છે ટેકનિકલ બાબતો, અને રાજકીય વાસ્તવિકતા શું છે, લોકો શું સ્વીકારશે. ગાઇતનરનો અનુભવ બતાવે છે કે આ કેટલું મુશ્કેલ છે પણ કેટલું જરૂરી છે. બીજું, જોખમનું સંચાલન. મોટી સિસ્ટમમાં, જેમ કે આપણી સપ્લાય ચેઇન હોય કે આઈટી નેટવર્ક હોય, નાની ખામી પણ કેવી રીતે મોટી સમસ્યા બની શકે છે એ સમજવું, અને એના માટે શું કહેવાય, એક પ્રકારના સ્ટ્રેસ ટેસ્ટ જેવી તૈયારી રાખવી.
અને છેલ્લે, તમે જે કહ્યું હતું એમ, સંદેશા વ્યવહારનું મહત્વ. જો સરકાર કે કોઈ સંસ્થા કોઈ વિવાદાસ્પદ નિર્ણય લે તો એને સ્પષ્ટ અને પ્રામાણિક રીતે લોકો સુધી પહોંચાડવો કેટલો જરૂરી છે. જેથી વિશ્વાસ જળવાઈ રહે.
બરાબર. ગાઇટનર પોતે આમાં પોતાની ખામી સ્વીકારે છે, જે પણ એક મોટી શીખ છે મને લાગે છે.
બિલકુલ. અંતે આ પુસ્તક અને આપણી આખી ચર્ચામાંથી તમને વ્યક્તિગત રીતે સૌથી વધુ શું સ્પર્શી ગયું અથવા શું નવું જાણવા મળ્યું? મારા માટે કહું તો પેલો વિચાર કે કટોકટીમાં ઘણીવાર સાચા વિકલ્પો હોતા જ નથી, ફક્ત ઓછામાં ઓછા ખરાબ વિકલ્પો જ હોય છે, અને એ વાસ્તવિકતા સ્વીકારીને તમારે આગળ વધવું પડે છે. એ સ્વીકારવું અને એ પરિસ્થિતિમાં નિર્ણય લેનાર પર કેટલું જબરદસ્ત માનસિક દબાણ હશે એ વિચાર જ મને બહુ ગંભીર લાગ્યો.
સાચી વાત છે. મારા માટે બે મુદ્દા ખાસ રહ્યા. એક તો પેલો વિચાર કે અટકાવેલી આપત્તિઓના ફાયદા અદ્રશ્ય હોય છે. આપણે ઘણીવાર એ જોતા જ નથી કે શું ખરાબ થતું અટક્યું છે. જે સારું થયું એ તો દેખાય છે, પણ જે ખરાબ થતું અટક્યું એ નથી દેખાતું.
હા,
માંગી લે. અને જે ટેકનોક્રેટિક નિર્ણયો હોય, જે કદાચ ઝડપી હોય પણ ઓછા પારદર્શક લાગે, એ બે વચ્ચેનો જે તણાવ છે, બંનેની જરૂર છે, પણ એ બંને વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું એ જ કદાચ સુશાસનની સાચી કસોટી છે.
ખૂબ સરસ, ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી.
હા, ખરેખર.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.